नाम रूप गति अकथ कहानी समुजत सुखद न जाय बखानी। नाम रूप छे ए अकल्प्य छे अने एने पण कह्यु के अकथ न वर्णवी शकाय। भगवान ना रूप ने केटलुं वर्णव्या करशो केटलुं वर्णव्या करशो એનું સ્વરૂપ તો સમસ્ત સૃષ્ટિની અંદર વ્યાપક છે। જ્યાં સુધી તારા નક્ષત્રો આકાશ ગંગાઓ બ્રહ્માંડ છે ત્યાં સુધી એનું વ્યાપક છે એનું રૂપ, અને એને બ્રહ્મ કહ્યો, અને એ બ્રહ્મ સર્વની અંદર છે જેમ માળાની અંદર દોરો પરોવાયેલો હોય એમ। બધા જ બ્રહ્મની અંદર જ પરોવાયેલા છે એટલે એનું ન વર્ણવી શકાય એવું સ્વરૂપ છે અકથ, જેને કહેવાય કે બ્રહ્મસૂત્ર। બ્રહ્મસૂત્ર તો કેટલો મોટો સરસ ગ્રંથ છે વેદ જ્ઞાનનો, પણ એ બ્રહ્મસૂત્ર એ સમસ્ત સર્જન ને સૃષ્ટિને એનામાં પરોવી રાખેલું છે। અને જો એ બ્રહ્મસૂત્રની અંદર ન પરોવાયેલા હોય તો એનો નાશ થઈ જાય। દરેક જીવ માત્રમાં પણ બ્રહ્મ પરમાત્માનું સૂત્ર છે જેને આપણે આત્મચેતના કહીએ છીએ। તે કેટલું વર્ણવશું કેટલું વર્ણવી શકશો, વધારે નહીં। આપણી દુનિયા જે છે, આપણી દુનિયા જેને કહીએ છીએ પૃથ્વી, એના દરિયાને વર્ણવા બેસો જોઈએ, એની સામે દ્રષ્ટિ નાખો જોઈએ, એ જ અપાર દેખાતો હોય તો પરમાત્મા પરબ્રહ્મ કેવો હશે? આઈન્સ્ટાઈન તો એટલે સુધી કે છે, કોઈ એમને પ્રશ્ન કર્યો તમે આવા બીહો છો કેમ આટલા મોટા માણસ થઈને આટલા બુદ્ધિશાળી થઈને, તો કે તારી વાત બહુ સાચી છે મને બીક લાગે છે। કોની? તો કે પરમાત્માની। કેમ? તો આવડા નાના સરખા પરમાણુની અંદર આટલી મોટી સર્જન શક્તિ અને વિનાશ શક્તિ બંને એમાં મૂકી છે, તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુની અંદર આટલી બધી શક્તિ છે તો પરમાત્મા કેટલો બધો શક્તિશાળી હશે મને એની બીક લાગે છે। અકથ કહાની, એનું કોઈ વર્ણન ના થઈ શકે। નામ રૂપ દુઈ અકથ કહાની, નામ રૂપ ઈશ, આ ઈશ્વરનું આ જે સ્વરૂપ છે નામનું અને રૂપનું બંને, એ ગમે એટલું વર્ણવા બેસવામાં આવે, વેદો પણ કહે છે કે નેતિ નેતિ કહી, આ નહીં આ નહીં આ નહીં, નિષેધ શેષો જયતાદ અશેષા, જે બધાની અંદરથી આ બીજું બધું જ જેને કે બાદ બાકી કરી લેવામાં આવે, પછી છેલ્લે જે રે તે પરબ્રહ્મનું સ્વરૂપ છે, એને કહ્યું અકથ। એને વ્યાપક સગળે સૌ કે છે, એને હાર્યું હશે સૌ કથી કથી, હાર્યું હશે એટલે આ જે આસક્તિ અને જે કઈ અધ્યાસ છે ભૌતિક જગતના બધા જ આકર્ષણોને દૂર કરી દીધા, હાર્યું હશે। તમને સમજાવી સમજાવીને કે આ ક્ષણભંગુર છે, આ નાશવંત છે, આ અસત્ય છે, એને દૂર કરી કરીને હાર્યું હશે સૌ, બધું જ સમજાવી સમજાવીને દૂર કરી, માત્ર એક આત્મતત્વ પરબ્રહ્મ એ જ સમજાવ્યું। કો સંતે કહાડ્યો સભરમથી, સમસ્ત સૃષ્ટિનો સાગર, માત્ર પૃથ્વીનો દરિયો નહીં, સમસ્ત સૃષ્ટિના બ્રહ્માંડના સમુદ્રનું મંથન કરીને એમાંથી માખણ કાઢ્યું તો અબ્રહ્મ, એનું વર્ણન ક્યાં કરશે, એનો આકાર કેવો ક્યાં હશે? એક સરસ મજાનું મકાન હોય, એક માણસ એક બાજુ ઉભો રહીને એને જુએ અને વર્ણવ્યા કરે, બીજી બાજુ બીજો ઉભો રહે, ત્રીજી બાજુ અંદર એક પોતપોતાની રીતે એને જુએ છે, એમાંથી આનંદ મેળવે છે એનું વર્ણન પણ કરે છે, પણ બધાય પૂરા નથી. પોતે જે જુએ છે એટલું સીમિત છે એની પાસે, એથી વધારે નથી. એમ પરમાત્માને પ્રાપ્ત થયેલા બધા જ મહાનુભાવો, ઋષિઓ, તપસ્વીઓ એ પોતે જેટલું જોયું કે આને આટલા બીમ છે, આટલા પંખા છે ને, પણ પછી પેલી બાજુ એની ઉપર કે પાછળ એ ખબર નથી. નેતિ નેતિ કહી કે જે તમે જુઓ છો છતાં આને આથી વધારે કઈ જ છે, એમ એ અકથ પરમાત્માને ક્યારેય પર પરિપૂર્ણ રીતે કોઈ પણ વર્ણવી શક્યું નથી. પ્રાપ્ત કરવો હોય તો એકમાત્ર પોતાના આત્મ સ્વરૂપને જાણો, એટલે સમસ્ત સૃષ્ટિના બ્રહ્મને જાણી લીધું. આટલું મોટું શરીર છે, લોહીની તપાસ કરવાની હોય તો કેટલું કાઢી લે, અને પછી તપાસીને આપે એનું વિશ્લેષણ કરી તો આખા શરીરનું તમને જ્ઞાન થઈ જાય કે મારા શરીરમાં આ પ્રમાણે આટલું છે. એમ પરબ્રહ્મ જે સમસ્ત સૃષ્ટિની અંદર વ્યાપ્ત છે એને સમજવા માટે આપણા આ શરીરની અંદર જે સૂક્ષ્મ ચેતનારૂપ રહેલું તત્વ છે, નમઃક્ષોદિષ્ટાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે તેને હું વંદન કરું છું, એ આત્મા છે. અને નમો વર્ષિષ્ઠાય, જે સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક છે તે વર્ષિષ્ઠાય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. એટલે એને સૂક્ષ્મ પણ કહ્યો, વ્યાપક પણ કહ્યો. તો આ અકથ એને કહ્યું, શું કહ્યું? અકથ કહાની, આ વાત અકથ્ય છે, ન વર્ણવી શકાય. આ વિભુને પામવા માટે આપણે તો બહુ જ અતિ સૂક્ષ્મ ક્ષુલ્લુક નાના ગણ, આ શરીરની અંદર કેટલા અબજો કોષો છે. તો જેમ આપણું શરીર છે, પૃથ્વીનું પણ એક આકાર છે, એની અંદર પણ જીવ જંતુ પશુ પક્ષી વનસ્પતિ માણસ જલચર થલચર કેટલા હશે, અબજોની સંખ્યાની અંદર. એ આખી સૃષ્ટિમાં આ ધરતીની અંદર આપણું સ્થાન કયું? અતિ સૂક્ષ્મ. પણ એ સૂક્ષ્મની કહાની અકથ છે, ન વર્ણવી શકાય એવી.